නමෝ අරිහන්තාණං නමෝ සිද්ධාණං නමෝ ආරියාණං නමෝ උවචායාණං නමෝ ලෝයේ සබ්බසාරුණං මංගලම් භගවාන වීරෝ මංගලම් ගෞතමෝ ගණි මංගලම් කුණ්ඩගුණ්ඩාරයෝ ජයනෝතු මංගලම් මෝක්ෂ මාර්ගස්ය නේතාරම් නේතාරම් කර්ම භූතං ජාතාරම් විශ්වතස්වානම් වන්දේ සදගුණ ලතේ සූත්‍ර පාඨ කරතු පළවෙනි සූත්‍රදී පළවෙනි සූත්‍ර තුනේ සම්‍යක් දර්ශන ඥාන චරිතාණි මෝක්ෂ මාර්ගය දීගු සූත්‍ර සත්වාර්ථ සත්‍යානම් සම්‍යක් දර්ශන ත්‍රිවිධ සූත්‍ර සංවිධාන ලෙකර්ගත් අතිගම ද්වා චෝත සූත්‍ර ජීවා ජීවාත්‍ර බන්ද සම්බ නිර්ජරා මෝක්ෂ සත්වම් පාඨමි සූත්‍ර නාම සාධනා ද්‍රව්‍ය භාව භාව සත්ව ඥාන આજે આપણે સરકાર સૂત્રની ચર્ચા કરીએ છીએ. સરકાર સૂત્ર છે પ્રમાણ નય અધિગમ. પ્રમાણ અને નય થી જ્ઞાન થાય છે. પ્રમાણ નય અધિગમ. જીવાદી પદાર્થોનું જે જ્ઞાન એ બે પ્રકારે થાય છે, પ્રમાણ અને નય. જો પહેલા કોન્ટેક્ટ દેખાડીએ, આપણે હમણાં આગળ પાંચમા સૂત્રમાં નિક્ષેપોની વાત કરીને આગળ અને અહીંયા આપણે જ્ઞાનની વાત કરીએ. આપણે કોણ છે? જીવ દ્રવ્ય. જીવ દ્રવ્ય શેનાથી જાણે છે? જ્ઞાનથી જાણે. બરાબર, જીવ દ્રવ્ય એનું જ્ઞાન કોને જાણે છે? પદાર્થોને જાણે. કયા પદાર્થોને? કે સોને પણ જાણે છે અને પરને પણ જાણે, એટલે કે છ છ દ્રવ્યને જાણે. છ દ્રવ્યના દ્રવ્ય ગુણ પર્યાય બધાને જાણે છે. જીવ કોને જાણે છે? કે બધાને જાણે. બરાબર, એટલે છ દ્રવ્ય આવી ગયા, સાત તત્વ આવી ગયા, સમ્યક દર્શન આદિ જીવની પર્યાયો પણ એમાં આવી ગઈ, બધું આવી ગયું ને. જીવ કોને કોને જાણે છે? કે બધાને જ જાણે. બરાબર, જીવના જાણવાના પ્રકાર કયા છે? જ્ઞાનના પ્રકાર તો પ્રમાણ અને નયથી જાણે છે. બરાબર, અને જેને જાણે છે એનું વર્ણન કેવી રીતના કરવામાં આવે છે? તો કે નિક્ષેપો દ્વારા કરવામાં આવે છે. ખ્યાલ આવ્યો છે? જે પદાર્થોને જીવનું જ્ઞાન જાણે છે, તો એ જીવનું એ પદાર્થોનું વર્ણન નિક્ષેપો દ્વારા કરવામાં આવે છે. આ શાસ્ત્રમાં છ દ્રવ્ય સાત તત્વ આદિનું વર્ણન આવે છે ને. જેવી રીતના આપણે એનું લઈએ ને એન્સાઇક્લોપીડિયા, તો એમાં બધી કન્ટ્રીઝના નામ હોય ને. હવે સમજો, લખ્યું હોય ઇથિયોપિયા, શબ્દ શું છે? ઇથિયોપિયા. બરાબર, એના ખાલી જે સ્પેલિંગ જે હોય ઇટીએચ આ ડાડા, બરાબર, એ શબ્દથી આપણને ભાવ કેનો પકડાય છે? એ શબ્દથી આ નકશા પર એવી એક જગ્યાનો ભાવ પકડાય છે કે જેને સંજ્ઞા નામ આપવામાં આવ્યું છે ઇથિયોપિયા. ખ્યાલ આવ્યો કે શાસ્ત્રમાં શું વર્ણન હતું? શાસ્ત્રમાં નકશો નથી, શાસ્ત્રમાં એ લોકેટર પણ નથી કે આ દેશ અહીંયા. ખ્યાલ આવે? શાસ્ત્રમાં શું છે? કે ફક્ત નામ આવે, એને કહેવાય નામ નિક્ષે. ખ્યાલ આવે છે કે નહીં? એવી રીતના શાસ્ત્રમાં કોનું વર્ણન છે? કે જીવ નામક પદાર્થનું વર્ણન છે. જીવ શબ્દથી ભાવ કોનો પકડવો? કે આ જીવનો પકડવો. ખ્યાલ આવ્યો કે નહીં? શાસ્ત્રમાં આ જીવ બતાવી શકાતો નથી, ત્યાં તો શું આવશે? કે સંજ્ઞા આવશે. ખ્યાલ આવે? એનું નામ નિક્ષેપ. એવી જ રીતે સ્થાપના નિક્ષેપ, કે શાસ્ત્રમાં વર્ણન કોનું આવે છે? અર્યંકાદિ સિમંદર ભગવાનનું વર્ણન આવે છે. ભગવાન અહીંયા આવતા નથી, પણ અહીંયા તો એના ગુણોની સ્થાપના કરવામાં આવી છે. એટલે આપણે જેવી રીતના ઓમ ધ્વનિ, ઓમ ધ્વનિ અહીંયા ક્યાંય નથી. આ શાસ્ત્રને તો આપણે પ્રણામ કરીએ છીએ ને, કેમ કરીએ છીએ? કેમ કે આ ઓમ ધ્વનિ દિવ્ય ધ્વનિનો સંગ્રહ છે, એટલે દિવ્ય ધ્વનિની સ્થાપના આમાં કરવામાં આવી છે. ખ્યાલ આવ્યો ને. પછી થયું આપણું દ્રવ્ય નિક્ષેપ. દ્રવ્ય નિક્ષેપ શું હતું? ભૂત અને ભવિષ્યની પર્યાયનો વર્તમાનમાં ઉપચાર કરવો, એને કહેવાય દ્રવ્ય નિક્ષેપ. વર્તમાનમાં જ કોઈકને જેવી રીતના ભગવાન કેવું, તો હજી તો ભગવાન થશે, ભવિષ્યમાં હજી થશે, અથવા તો કોઈ ભૂતકાળમાં થઈ ગયા હોય. જેવી રીતના મહાવીર આદિ ભગવાનને તીર્થંકર કહેવું, તે તો ભૂતકાળમાં ઓલરેડી થઈ ગયા તીર્થંકર, હમણાં નથી, પણ તો પણ એમને તીર્થંકર તરીકે ઉપર સ્થાપના કરી છે. એ દ્રવ્ય નિક્ષેપ થયો. અને ભાવ નિક્ષેપ શું છે? વર્તમાનમાં, વર્તમાનમાં જેમ છે એમ એની સ્થાપના કરી. જો આપણે સ્થાપનામાં એક જીનવાણીની વાત આવી ને, તો મને ભાઈએ વાત કરી એટલે કહું છું. આજે આપણી જીનવાણી છે એ શું છે? આ દિવ્ય ધ્વનિ છે. આ ખાલી પુસ્તક નથી, આ દિવ્ય ધ્વનિ ભગવાનની સાક્ષાત ઉપદેશ છે. તો એને ગમે તેમ મૂકવું ન જોઈએ, એનો યથાયોગ્ય વિનય થવો જોઈએ. આપણે એને આપણા ખોળામાં રાખી લઈએ, જમીન ઉપર મૂકી દઈએ, પૂજા કરતી વખતે એટલું પણ ધ્યાન ન રાખીને ચોખા બધા પૂજાની બુકમાં જ પડી જાય, પછી ચોખા એમાં રહે, એમાં ભૂખા થઈ જાય, એમાં જીવો થાય, તે જેટલા જીવ એમાં હિંસા થાય છે ને, બધો દોષ આપણને લાગે. ખ્યાલ આવે ને? એ યથાયોગ્ય જીવવાનો વિનય કરવો જોઈએ. કેમ કે આ સાક્ષાત એને તમે પુસ્તક તરીકે લેશો તો ઇટ ઇઝ લાઈક કે ઉપર જે પ્રતિમા છે માર્બલ તરીકે લો, તો પછી તો આપણે ગમે તેમ બિહેવિયર કરી શકીએ ને એની સાથે. પણ એને આપણે ભગવાન તરીકે લઈએ છે તો આપણો એ રીતે યોગ્ય વિનય આવી જ જાય છે ને, ઓટોમેટિકલી આપણે એમને પ્રણામ આદિ કરીએ. એવી રીતના જો આને દિવ્ય ધ્વજી તરીકે લઈએ તો ઓટોમેટિક એનો વિનય આવી જ જાય. ખ્યાલ આવ્યો કે નહીં? ચાલો, તો આ નિક્ષેપની વાત આપણી કહી. હવે આપણે છઠ્ઠા સૂત્રમાં જ્ઞાનની વાત કરીએ. જો વાત કયા કોન્ટેક્સ્ટમાં ચાલે છે, કે પહેલા કીધું કે જીવનો કર્તવ્ય છે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પ્રગટ કરવું, એમાંથી સમ્યક દર્શનની વાત ઉપાડી છે. એમાંથી સમ્યક દર્શનની વાત ઉપાડી. હવે સમ્યક દર્શનની વાત શાસ્ત્રમાં નિક્ષેપો દ્વારા વર્ણન કરવામાં આવશે એ કીધું. હવે સમ્યક દર્શન આદિને જાણવું કેવી રીતના? જ્ઞાન કેવી રીતના જાણશો? કે પ્રમાણથી અને નવે. બરાબર? ચાલો, તો હવે આપણે સ્લાઇડના માધ્યમથી આગળ વધીએ છીએ. જો છઠ્ઠા સૂત્રની સ્લાઇડ કાઢીએ સીધી, સ્લાઇડ નંબર 16 છે. જો પ્રમાણ નય અધિગમ સમ્યક દર્શન આદિ રત્નત્રય જીવાદિ તત્વો કા જ્ઞાન પ્રમાણ ઓર નયો સે હોતા હૈ. સમ્યક દર્શન આદિ અથવા જીવાદિ પદાર્થોનું, જો સમ્યક દર્શન આદિ કીધું એટલે એમાં જીવની બાકી બધી પર્યાયો પણ લઈ લેજો. બરાબર? અને જીવાદી તત્વો કા આદિ કીધું એટલે એમાં સાતે તત્વ લઈ લેજો, સાતે તત્વની સાથે છ પદાર્થ બી લઈ લેજો. બધાનું જ જ્ઞાન એવી રીતના થાય છે કે પ્રમાણ ઓર નયો સે હોતા હૈ. તો શું જીવમાં જેવી રીતના શરીરમાં બે આંખ હોય એવી રીતના જીવમાં બે સેક્શન હશે ને, લેફ્ટ સાઈડ નો સેક્શન પ્રમાણથી જાણે, રાઈટ સાઈડ નું સેક્શન નહીંથી જાણે, તો કેવી રીતના હોય છે? જો જ્ઞાન જીવ દ્રવ્ય અને જ્ઞાન ગુણ આખો અખંડ જ છે, જેવી રીતના દ્રવ્યમાં બી દ્રવ્ય ગુણ પડ્યા એના કોઈ ભેદ નથી, આ કંઈક વર્ણન કરવાની પદ્ધતિ છે. એવી જ રીતે જ્ઞાનમાં કોઈ પ્રમાણ અને નયના ભેદો નથી, પણ આ તો જ્ઞાનથી જે જણાય છે એને જાણવાની પદ્ધતિ, એને એ રીતે ભેદ પાડવામાં આવે છે. કેવી રીતના ભેદ પાડવામાં આવે છે? તો જો એક એકને લઈએ, આજે નેક્સ્ટ સ્લાઇડ છે એની આપણી ચર્ચા થઈ. એક ટેબલ બનાવ્યું છે, જે રાઈટ સાઈડ લખી છે. ભલે નેક્સ્ટ સ્લાઇડ, રાઈટ સાઈડ લખ્યું છે પ્રમાણ અને નય. પ્રમાણ અને નય શું છે? કે જીવનું જ્ઞાન એનાથી જાણે છે. કોને જાણે છે? કે સોનેના પદાર્થને જાણે છે. એ પદાર્થનું વર્ણન, આ પદાર્થ ઉપર જો રાઈટ સાઈડ સમ્યક, સોરી લેફ્ટ સાઈડ તમારો સમ્યક દર્શન અધિરત્ન કરે છે, એ કયો પદાર્થ? બ્રહ્માનંદ નહીં, આને જાણે છે. એવી રીતના જાણે છે કે વચમાં નિક્ષેપો એમાં આવે છે, કે નિક્ષેપો દ્વારા એનું વર્ણન થાય. બરાબર, હવે જો પ્રમાણ કોને કહે છે? સત્ય જ્ઞાન કો નિર્દોષ જ્ઞાન કો અર્થાત સમ્યક જ્ઞાન કો પ્રમાણ કહેવાય. પદાર્થ જેવો છે એને એવું જાણવું, પદાર્થ જેવો છે એને એવો ને એવો પૂરેપૂરો સમ્યક રીતે જાણ, એને કહેવાય પ્રમાણ. સમ્યક જ્ઞાન તો પ્રમાણ કહેશે. અનંત ગુણો યા ધર્મ કા સમુદાય રૂપ અપના તથા પર વસ્તુ કા સ્વરૂપ પ્રમાણ દ્વારા જાણા જતા હૈ. જે પદાર્થ છે એ પદાર્થ એને પૂરેપૂરો દ્રવ્ય ગુણ પર્યાયાત્મક આખો અનંત ગુણો સહિત જાણી લેવો એને કહેવાય છે પ્રમાણ. બરોબર, પ્રમાણ વસ્તુ કે સર્વ દેશ કો અથવા સર્વ પગલુઓ કો ગ્રહણ કરતા હૈ. તો લાસ્ટ ટાઈમ એક્ઝામ્પલ થી વાત થઈ હતી કે જે રીતના ફોન છે, આંખેથી જોઈએ તો ખાલી ફ્રન્ટ સાઈડ જ દેખાય છે, પાછળની સાઈડ તો છે દેખાતું નથી. પણ સમજો કેવલ જ્ઞાનથી જાણીએ તો આગળ પાછળ ઉપર નીચે અંદર બહાર બધું એક સાથે જણાઈ જાય છે, પરમાણુ પરમાણુ સુધી. એને કહેવાય છે પ્રમાણ. બરાબર, હવે મને કોઈકે પોઈન્ટ આઉટ કર્યું લાસ્ટ ટાઈમ, સો લેટ મી કરેક્ટ માય સેલ્ફ. ખાલી એવું નથી કે કેવલ જ્ઞાનમાં જ પ્રમાણ જ્ઞાન થાય છે. આ તો મેં ઉદાહરણ તરીકે આપ્યું હતું, પણ પદાર્થને પૂરેપૂરો જાણી લેવું એને પ્રમાણ જ્ઞાન કહેવાય છે. કદાચ લાસ્ટ ટાઈમ એવું બાય મિસ્ટેક કીધું હશે કે પદાર્થને પૂરેપૂરો જાણશું તો જ પ્રમાણ થશે, અને એવું તો કેવલ જ્ઞાનમાં જ થશે. તો કદાચ કોઈકે એવું ઇન્ટરપ્રેટ કરી લીધું હોય કે ભાઈ એના વગર તો પ્રમાણ થશે જ નહીં, એમ નથી. બરાબર, આપણે એની હમણાં થોડી વારમાં ચર્ચા કરશું પ્રમાણ અને નૈના ભેદ પ્રભેદમાં. ચાલો હવે સામે નય જ્ઞાન લઈએ. નય જ્ઞાન કોને કહે છે? વસ્તુના એક અંશને, એક દેશને જાણે એને નય કહેવામાં આવે છે. પણ આ ઇનકમ્પ્લીટ પરિભાષા. પ્રમાણ દ્વારા જાણેલા પદાર્થના એક દેશને, જો આખી વસ્તુનું સ્વરૂપ ખબર છે અને પછી એક અંશને મુખ્ય કરે છે તો એને નય જ્ઞાન કહેવાય. આખી વસ્તુનું સ્વરૂપ ખબર નથી અને એક અંશને મુખ્ય કરે તો એ નય નથી, એ નયા ભાગ છે, એટલે મિથ્યા જ્ઞાન. ખ્યાલ આવ્યું? જો પ્રમાણ દ્વારા નિશ્ચિત હુએ વસ્તુ કે એક દેશ કો જો જ્ઞાન ગ્રહણ કરતા હૈ ઉસે નય કહેતે હૈ. જો પ્રમાણ દ્વારા નિશ્ચિત કિયે હુએ અનંત ધર્માત્મક વસ્તુ કે એક એક અંગ કા જ્ઞાન મુખ્યતા સે કરતા હૈ તો નય. નય નો ફંક્શન શું છે? કોઈ એક વસ્તુને ફોકસ કરવું. તો બીજી વસ્તુ ત્યાં છે કે નહીં? બાકીની છે, પણ અત્યારના કોઈ ફોકસમાં નથી. બસ એટલું એનું મુખ્ય ગૌણ, એટલે કે ફોકસ અને ડીફોકસ, બસ એટલું એનું કામ છે. નહીં વસ્તુ અમે અનંત ધર્મ હો સકતે હૈ અને પ્રમાણ બધાને જાણે છે. નહીં કોને જાણે છે? એક ધર્મને જાણે છે. તો એક બે ત્રણ ચાર એમ કરતા કરતા પ્રમાણ જ્ઞાનમાં અનંત નહીં હોઈ શકે. ચાલો આપણે ભલે નિશ્ચય વ્યવહાર આપણે તો બેની કેટેગરીમાં ડિવાઈડ કરી નાખ્યો ને, તો એ તો લાર્જ કેટેગરી છે. ક્યાં નિશ્ચય? આ વ્યવહાર. ચાલો આ દ્રવ્યાર્થિક ને આ પર્યાયાર્થિક, તો એ તો બહુ લાર્જ કેટેગરી છે. બાકી એક એક અંશને મુખ્ય કરો તો અનંત નહીં થઈ શકે. જેવી રીતના સમજો કે જીવમાં અનંત ગુણો છે પણ ખાલી જ્ઞાનને જ મુખ્ય કરે તો એક જ્ઞાન નહીં, દર્શન નહીં, વીર્ય નહીં, ચારિત્ર નહીં, એમ કરીને અનંત ગુણ થઈ શકે, અનંત નયો થઈ શકે. ખ્યાલ આવ્યો ને? હવે આગળ નય શું છે? શ્રુત પ્રમાણ કે વિકલ્પ ભેદ યા અંશ કો નય કહે છે. આ જો આ સમજવા જેવી વસ્તુ છે. અત્યાર સુધીનું કન્ટેન્ટ આપણે લાસ્ટ ટાઈમ લઈ લીધું છે. હા, હવે નવો ટોપિક અહીંથી ચાલુ થાય છે, ધ્યાનથી સાંભળવું. નય કહેવું છે કે શ્રુત પ્રમાણ કે વિકલ્પ ભેદ યા અંશ કો નય કહેતે હૈ. શ્રુત જ્ઞાન મે નય અંશ હોતે હૈ. જો નય હૈ વો પ્રમાણ સાપેક્ષ રૂપ હોતે હૈ. मति अवधि मन पर्याय केवल ज्ञान में नये के भेद नहीं थे जो समय में हुए। अब ये पाचन थी नय यानी प्रमाण न भेद प्रभेद देखो तो प्रमाण न भेद ले जाओ क्या भेद भेद कोई निकाल दे बहुत सारा सैंपल परोक्ष प्रमाण और प्रत्यक्ष प्रमाण बराबर। परोक्ष प्रमाण कोने के बात है कि ये ज्ञान पदार्थ ने पूरे पूरु इंद्रिय और मन ना निमित्त जाने से तो इन्हें परोक्ष ज्ञान कहवाये परोक्ष प्रमाण એટલે પરોક્ષ જ્ઞાન પણ પૂરેપૂરું જાણી શકે છે ખ્યાલ આવે ને। હવે આને આપણે ઇનફ જાણ્યું આગળ પાછળથી બધું કરીને તો જાણી લીધું ને કોઈ ઇન્દ્રિયથી જાણ્યું કોઈ પરોક્ષ જ્ઞાન થયું પણ તો બી પ્રમાણ છે બરાબર। પ્રત્યક્ષ કોને કહેવાય જે ઇન્દ્રિય અને મનના નિમિત્ત વગર આત્માથી સાક્ષાત ડાયરેક્ટ પદાર્થ ને જાણે છે તેને પ્રત્યક્ષ પ્રમાણ જ્ઞાન કહેવાય છે। તો પરોક્ષમાં કયા જ્ઞાન આવશે મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાન બે પરોક્ષ પ્રમાણ જ્ઞાન છે અને અવધિ જ્ઞાન મન પર્યાય જ્ઞાન અને કેવલ જ્ઞાન આ ત્રણ પ્રત્યક્ષ પ્રમાણ જ્ઞાન છે બરાબર। આનાથી ફર્ધર એક્સપ્લેનેશન હમણાં નહીં જોઈએ હમણાં આટલું પર્પસ મારું જ થાય છે કહેવાનો મતલબ શું છે પાંચે જ્ઞાનમાં પ્રમાણ લાગુ પડે છે ખ્યાલ આવ્યો ફરીથી પાંચે ટાઈપના જ્ઞાન મતિ શ્રુત અવધિ મન પર્યાય કેવળ જ્ઞાનમાં પ્રમાણ જ્ઞાન હોઈ શકે બરાબર। અચ્છા નય ક્યાં છે અમારે આ સ્લાઇડ પર જ છે આ પાંચ જ્ઞાન માંથી ખાલી શ્રુત જ્ઞાન માં જ નય લાગુ પડે છે હવે એવું કેમ બાકીના જ્ઞાનમાં કેમ નહીં ખ્યાલ આવે છે ક્વેશ્ચન ખ્યાલ આવે આ પાંચ જ્ઞાન માંથી ખાલી શ્રુત જ્ઞાન માં જ કેમ નય લાગુ પડે બાકીના જ્ઞાનમાં કેમ નહીં નહીં એવું નહીં તો ઉલટું મતિ જ્ઞાનમાં લાગુ પડવું જોઈએ ને કેમ કે એ ડાયરેક્ટ એક અંશને જ જાણે છે બીજા અંશને જાણતું નથી શુદ્ધ જ્ઞાન તો ડિટેલમાં જાણે છે વધારે પણ એમ નહીં જો હું એના માટે આ રેફરન્સ લઈને આવ્યો છું આ પૂજ્યપાદ આચાર્ય રચિત સર્વાર્થ સિદ્ધિ ટીકા છે તત્વાર્થ સૂત્રની બીજી ટીકા છે સર્વાર્થ સિદ્ધિ જો એનું છઠ્ઠું સૂત્ર છે વાંચ્યું છું થોડું ધ્યાનથી સાંભળજો પહેલેથી વાંચ્યું એટલે થોડો કોન્ટેક્ટ રહેવા જો જિન જીવાદી પદાર્થ કા નામ આદિ નિક્ષેપો કી વિદ્યા વિધિ કે દ્વારા વિસ્તાર સે કથન કિયા હૈ બરાબર। નિક્ષેપે શું કર્યું કે જીવાદી પદાર્થ નું વિસ્તાર થી કથન કર્યું જ્ઞાને શું કર્યું એને જ્ઞાન બરાબર। ઉનકા સ્વરૂપ દોનો પ્રમાણો और विधि और विविध नयों के द्वारा जाना जाता है बराबर। जे पदार्थ में वर्णन निश्चय करू एनु ज्ञान प्रमाण और नये करू अरे आ रहे प्रमाण और नय के लक्षण और भेद आगे कहेंगे कि अगर आउसे जी ना भेद प्रभेद जरा आउसे क्या रहते इन आखा सूत्रों से बता आगे हमें जो प्रमाण के भेद आज ध्यान की सांभ आप थोड़ी जुदी रीते थे वर्णन અત્યારના જે આપણે પરોક્ષ પ્રત્યક્ષ કીધું એનાથી જુદું છે તો પ્રમાણ કે દો ભેદ હૈ એક હૈ સ્વાર્થ ઓર દૂસરા હૈ પરાર્થ સ્વાર્થ પ્રમાણ અને પરાર્થ પ્રમાણ જો સાંભળો શ્રુત જ્ઞાન કો છોડકર शेष सब ज्ञान स्वार्थ प्रमाण है। किम स्वार्थ छे क्योंकि स्वने अर्थे ए खाली जाने छे आगे सांभळजो परंतु शुद्ध ज्ञान स्वार्थ और परार्थ दोनों प्रकार का है। ज्ञानात्मक प्रमाण को स्वार्थ प्रमाण कहते हैं जे ज्ञान जे प्रमाण ज्ञान ખાલી જ્ઞાનાત્મક હોય એટલે જ્ઞાન થી જાણનારું જ્ઞાન એને પ્રમાણ જ્ઞાનાત્મક પ્રમાણ જ્ઞાન કહેવાય. જેમ અધિષ્ઠુત આદિ જ્ઞાન છે એ જ્ઞાન ના ભેદ છે બરોબર, એટલે એને જ્ઞાનાત્મક પ્રમાણ જ્ઞાન કહેવાય. હવે આ જે વચન છે બોલવાની પદ્ધતિ, હવે જેવી રીતના મારે તમને કઈ કહેવું છે તો મારા જ્ઞાનમાં એ વસ્તુ જાણી વિકલ્પ થયો, એ વિકલ્પ નિમિત્ત નૈમિત્તિક સંબંધથી વાણી દ્વારા પ્રગટ થયો, એ વાણીનો ગ્રહણ સામેવાળા પર્સને સાંભળ્યું અને નિમિત્ત નૈમિત્તિક સંબંધથી એને જ્ઞાન થયું બરાબર. તો એક પર્સન થી બીજા પર્સન ને જ્ઞાન કેવી રીતના કહી શકાય, એટલે વસ્તુ નું વર્ણન કેવી રીતના થાય છે, એ શબ્દાત્મક થાય બરાબર. હવે સાંભળવું જોઈએ શ્રુત જ્ઞાન સ્વાર્થ પ્રમાણ પરાર્થ, જ્ઞાનાત્મક પ્રમાણ કો સ્વાર્થ પ્રમાણ કહેતે હૈ ઓર વચનાત્મક પ્રમાણ કો પરાર્થ પ્રમાણ કહેતે. પર અર્થ વચનાત્મક કેવું છે, પર અર્થ છે, અને જ્ઞાનાત્મક કેવું છે કે પોતાને જાણવા રૂપ છે એટલે સ્વાર્થ છે બરાબર. હવે જો આટલું થયું, એટલે આ શું થયું કે પ્રમાણના બે ભેદ કીધા, સ્વાર્થ અને પરાર્થ બરાબર. તો જે બાકીના ચાર જ્ઞાન છે એ ખાલી સ્વાર્થ જ્ઞાન છે, એ પોતાને જાણવા માટે જ એનું પ્રયોજન છે. શ્રુત જ્ઞાનનું પ્રયોજન શું છે કે પોતે પણ જાણે છે અને વિશેષ જાણીને કોઈ અન્યને પણ એ સમજાવે છે તો વચનાત્મક છે. હવે આગળ વાંચ્યું છે સાંભળજો. હા જો જ્ઞાન કે પાંચ ભેદો મેં છે, શ્રુત જ્ઞાન કે સિવા ચાર જ્ઞાન માત્ર જ્ઞાન રૂપ માને ગયે હૈ, સાથી એ વિતર્ક રહિત હૈ. એ ચાર જ્ઞાન કેવા છે, વિતર્ક રહિત હૈ. જે વિકલ્પ ઉભા થાય છે ને જ્ઞાનમાં, જે આ વિકલ્પ એટલે રાજદ્વેષ નહીં, આ જ્ઞાનની જાણવાની ઈચ્છારૂપ વિકલ્પ થવા, ક્યુરિયોસિટી ના કહી શકાય. પણ એક જે હવે સમજો કે આપણે અહીંયા જાણીએ છીએ કંઈક, અચાનક કંઈક બેલ વાગે, કંઈક ઘંટ વાગે, અવાજ જાય, આપણું ધ્યાન ત્યાં જાય અને આપણને સંભળાય, તો એ ઈચ્છા તો ન કહી શકાય, પણ એ જે જ્ઞાન થયું એ જ્ઞાનનો વિકલ્પ કહેવાય. ખ્યાલ આવે, જ્ઞાનમાં વિવિધ જે જાણવાનું કાર્ય થાય છે એને જ્ઞાનના વિકલ્પ કહેવાય બરાબર. સુજો શું કહે છે, શ્રુત જ્ઞાન કે સિવા બાકી કે ચાર જ્ઞાન માત્ર જ્ઞાનરૂપ માને ગયે હૈ, સાથી વિતર્ક રહિત હૈ, ઇસલિયે ઉનકા અંતર્ભાવ પ્રમાણ જ્ઞાન મેં હી હોતા હૈ. કિંતુ શ્રુત જ્ઞાન જ્ઞાન ઓર વચન ઉભય રૂપ માના ગયા હૈ, સાથી વ સવિતર્ક હૈ. શ્રુત જ્ઞાન કેવું છે, સવિતર્ક છે. કેમ કે જો મતિ જ્ઞાન થી તો ઇન્દ્રિય અને મન થી જાણેલો પદાર્થ બરાબર. હવે સમજો મેં જાણ્યું ફોન પર કંઈક લાઇટિંગ સિચ્યુએશન છે, આંખે જાણી અને જ્ઞાન સુધી પહોંચ્યું, એટલું તો મતિ જ્ઞાન. હવે એને એનાલાઇઝ કરવું કે આ જે પેટર્ન છે એનો મતલબ કેટલા વાયદા હશે. ખ્યાલ આવે, આ જે લાઇટિંગ પેટર્ન છે કે ભાઈ એક કાંટો આમ છે એક કાંટો આમ છે એનો મતલબ શું, તો શુદ્ધ જ્ઞાન વિચાર કરશે કે હા અહીંયા 12 વાગ્યા છે, અહીંયા 8 એટલે 12 અને 8 એટલે 8 વાયદા હોવા છે. ખ્યાલ આવે, એવું એનાલિસિસ શુદ્ધ જ્ઞાનમાં થાય છે, એને કહેવાય સવિતર્ક જ્ઞાન. ખ્યાલ આવ્યો, જો આગળ વાંચ્યું. ઇસલિયે ઇસકે પ્રમાણ જ્ઞાન ઓર નય જ્ઞાન એસે દો ભેદ હોતે હૈ. શુદ્ધ જ્ઞાનમાં વિતર્ક ઉભા થાય છે, એટલે એનામાં કેવી કેપેબિલિટી છે, જેવી રીતના સમજો આપણે કોઈ શાક ખાઈએ તો સ્પર્શેન્દ્રિયથી જેનો રસ લીધો એટલું તો મતિ જ્ઞાન. એમાં એનાલાઇઝ કરવું કે ભાઈ આ ખાટો છે ગયેલો છે તીખો છે, તીખું વધારે છે તીખું ઓછું છે, ખાટું વધારે છે ખાટું ઓછું છે, કઈ વસ્તુનો સ્વાદ હશે, આપણે સ્વાદ લઈને કઈ ફ્લેવર છે જાણી લઈએ. કેમ કે આપણી મેમરીમાં સમજો કંઈક ચોકલેટ ફ્લેવર છે અને આ ખાધું તો ચોકલેટ જેવો સ્વાદ આવ્યો, એટલે એને કોરિલેટ કર્યું પ્રત્યભી જ્ઞાન. ચાલો, આ બધા શુદ્ધ જ્ઞાનના ભેદો છે. તો શુદ્ધ જ્ઞાનમાં આવા વિકલ્પ ઉભા થાય છે અને એમાં એક વસ્તુને ફોકસ કરવાની કેપેબિલિટી છે. મતિ જ્ઞાનમાં એ કેપેબિલિટી નથી બરાબર, એક વસ્તુને ફોકસ કરે છે બાકીનું ડી ફોકસ કરે. ચલો હવે ઊંધેથી આવો, કેવળ જ્ઞાનમાં નય આવે કે નહીં, કેમ નો આવે? મુખ્ય ગુણ કોની કરવાની જરૂરત પડે? કે જેનું અલ્પ જ્ઞાન હોય અને એને એક વસ્તુ પર ફોકસ કરવું હોય તો બીજાને ગૌણ કરવાની જરૂરત પડે. કેવલ જ્ઞાનમાં તો ત્રણ લોક ત્રણ કાળ બધું પ્રત્યક્ષ સાક્ષાત વર્તમાન વર્ત એક એક એના અવિભાગ પ્રતિચ્છેદ સહિત જણાય છે એવો મુખ્ય ગુણ કરવાની ક્યાં વાત? સમજો શાક ખાઈએ અને મીઠું વધારે છે કે નહીં એ ટેસ્ટ કરવું હોય તો શુદ્ધ જ્ઞાને મુખ્ય ગુણ કરવું પડે, મીઠા પર ફોકસ કરવું પડે. કેવલ જ્ઞાનને એમને તો એક એક પરમાણુ પરમાણુ શુદ્ધ જ્ઞાનમાં આવે છે કે મીઠાના કેટલા પરમાણુ છે ખ્યાલ આવ્યું છે, તો એમને તો નહીં હોતા નથી. સિમિલરલી મનપર્યાય જ્ઞાન અને અવધિ જ્ઞાનમાં પણ આત્માથી પ્રત્યક્ષ જાણે છે એટલે એટલી સ્પષ્ટતા છે, ભલે પૂર્ણતા નથી પણ જે પદાર્થને જાણે છે એને એટલી સ્પષ્ટતા છે કે ત્યાં મુખ્ય ગુણ કરવાની જરૂરત નથી. એટલે મુખ્ય ગુણ ક્યાં થાય છે? ફક્ત શુદ્ધ જ્ઞાનમાં જ થાય છે. એટલે નહીં ક્યાં હોય છે? ખાલી શુદ્ધ જ્ઞાનમાં હોય છે. ખ્યાલ આવ્યું છે ને? જો થોડું હજી છે, આગળ વાંચી શકીએ. યહાં શંકા કી જા સકતી હૈ, સાંભળ્યું શંકા. શુદ્ધ જ્ઞાન જબકિ શેષ જ્ઞાનો કે સમાન જ્ઞાન હિ કા એક ભેદ હૈ, તો ફિર ઇસે જ્ઞાન ઓર વચન ઉભય રૂપ ક્યું બદલાય? બાકીના જ્ઞાનને તમે કહો ખાલી જ્ઞાનાત્મક છે અને શુદ્ધ જ્ઞાનને જ્ઞાનાત્મક પણ છે અને વચનાત્મક પણ છે, એવું કે સમાધાન એ હૈ કે આગમ રૂપ દ્રવ્ય શુદ્ધ, આ જે ચોપડી આગમ આ શું છે? આ તો પૂજગલ છે, આ કોઈ જ્ઞાન નથી, આ તો પૂજગલોનો સમૂહ છે. આગમ રૂપ દ્રવ્ય શુદ્ધ કા અંતર્ભાવ શ્રુતને કિયા જાતા હૈ, કેમ કે આ જે પૂજગલ છે એ પૂજગલમાં રચાયેલી જે રચના છે એનું જ્ઞાન કોણ કરે છે? શુદ્ધ જ્ઞાન કરે છે. મતિ જ્ઞાન તો ખાલી એ પેટર્નને જોયે છે કે અહીંયા કાળું છે અહીંયા સફેદ છે બસ, એને એનાલાઇઝ કરીને ડિસાઇડ કોણ કરે છે કે આ શબ્દોનો શું મતલબ? તો શુદ્ધ જ્ઞાન કરે છે. તો એ શુદ્ધ જ્ઞાન, આ દ્રવ્ય શુદ્ધ એ ભાવ શુદ્ધ જ્ઞાનનું નિમિત્ત હોવાને કારણે આને પણ શ્રુત જ્ઞાન કહેવામાં આવે છે. આને જે આપણે દ્રવ્ય શ્રુત કહીએ છીએ શું કામ કહેવામાં આવે છે? કેમ કે આનાથી પેલું નિમિત્ત એને કે જ્ઞાન થાય છે. એટલે એકો ભી શ્રુત ઉપચાર છે કરી આવે છે બરાબર. આ આપણે એક પોઈન્ટ કહ્યું, જો આપણે શું ચર્ચા કરી અત્યારથી ફરી સમરાઈઝ કરી, પ્રમાણ અને નયની પરિભાષા જોઈ બરાબર. પછી આપણો ટોપિક ઉભો થયો કે નય જ્ઞાન ખાલી શુદ્ધ જ્ઞાનમાં જ હોય છે અને પ્રમાણ જ્ઞાન ક્યાં હોય છે? તો પાંચેય જ્ઞાનમાં હોય છે. તો નય શુદ્ધ જ્ઞાનમાં કેમ હોય છે? કેમ કે શુદ્ધ જ્ઞાન વિકલ્પાત્મક છે, વિકલ્પાત્મક છે અને બાકીના વિકલ્પ રહિત છે બરાબર. માટે એ શુદ્ધ જ્ઞાનને સ્વાર્થ અને પરાર્થ બે જ્ઞાન હોય છે, બાકીના ચાર જ્ઞાનને ફક્ત સ્વાર્થ જ્ઞાન જ છે, સ્વ અર્થ પોતાના જાણવા માટે જ પૂરતું છે બરાબર. એટલે શુદ્ધ જ્ઞાનમાં જ મુખ્ય ગુણની જરૂરત પડે છે, બાકીના કોઈ જ્ઞાનમાં જરૂરત નથી. માટે નહીં ક્યાં છે? શુદ્ધ જ્ઞાનમાં જ બરાબર. એની સાથે સાથે બીજો એક ટોપિક તું લઈ લીધો કે શુદ્ધ જ્ઞાન જ્ઞાનાત્મક પણ છે અને વચનાત્મક પણ છે અને બાકીના જ્ઞાનો કેવા છે? ફક્ત જ્ઞાનાત્મક છે બરાબર. કેમ કે અવધિ જ્ઞાનથી કોઈને સમજાવવાની જરૂરત પડતી નથી, પોતાના જાણવા માટે છે. મનોપર્યાય જ્ઞાનથી સામેવાળાના મનમાં ચાલેલી વાત પોતાના જાણવા માટે છે. પછી કેવી કયા કયું જ્ઞાન છે? તો શુદ્ધ જ્ઞાન છે. ખ્યાલ આવ્યો? એટલે વચનાત્મક જ્ઞાન કેવું છે? તો શુદ્ધ જ્ઞાન છે બરાબર. આટલી આપણી વાત છે. હવે જો આમાં એક ટોપિક એક્સ્ટ્રા છે એ હું પહેલા લઈ લઉં પછી આપણે આગળ વધીશું. કોઈ શિષ્ય એક ક્વેશ્ચન પૂછે કે જો ધ્યાનથી સાંભળ્યું, થોડો સાઈડ ટોપિક છે પણ ઇન્ટરેસ્ટિંગ છે. શિષ્ય એક ક્વેશ્ચન પૂછ્યો કે સૂત્રમાં કીધું છે પ્રમાણ નય અધિગમ, પણ જે બાકીના સૂત્રોનું લોજિક છે કે જે શબ્દમાં અક્ષરો ઓછા હોય એને તમે પહેલા લખો છો, તો અહીંયા નયના અક્ષરો ઓછા છે, પ્રમાણમાં અક્ષર વધારે છે, તો પ્રમાણને પહેલા કેમ લખું? નયને પહેલા લખું છું, નય પ્રમાણ અધિગમ એમ લખવું જોઈએ. ઊંધું કેમ લખું?
જ્યાં
તો જો અહિયાં એના માટે આન્સર આપ્યો, સરસ આન્સર જોયો. પ્રમાણ થી શ્રેષ્ઠતા ને દો હેતુ હે, નય થી પ્રમાણ શ્રેષ્ઠ છે. ખ્યાલ આવ્યો છે? જો અહિયાં મળે તો क्योंकि प्रमाण श्रेष्ठ है, श्रेष्ठता सबसे बलवती होती है ऐसा नियम है. तो कोई क्वेश्चन पूछो कि प्रमाण ने क्यों श्रेष्ठ कहो? आप समझदार में शेनी बात करिए, शेनी बात करिए, अपने जीव ने केवी रीतना जानिए थे, अपने समझदार में त्रिकारी शुद्ध ए रीते जानिए थे ना समझदार में, तो ए जीव नु स्वरूप जेवु छे કે ના? એવું નથી, જીવ તો શુદ્ધ નહીં થી એવો છે. જીવ કેવો છે? ખરેખર તો દ્રવ્ય પણ પર્યાયાત્મક પ્રમાણ ની આખી વસ્તુ છે. જેવો પ્રવચન સાર માં લખ્યું છે એવો જીવ છે. તો સમય સાર માં તમે ખાલી શુદ્ધ નહીં ની વાત કરી, તો શુદ્ધ ને મહાન હોવું જોઈએ કે નહીં? સમજાય છે કે બાઉન્ડર રહે છે? જો ફરી પાછું રિપીટ, જ્ઞાન ના બે ઘટક પ્રમાણ અને નય. હવે દરેક શાસ્ત્રમાં મુખ્યતાથી ને ગૌણતાથી વર્ણન કરે, કેમ કે શાસ્ત્ર શું છે? શ્રુત જ્ઞાન છે. શ્રુત જ્ઞાન પરોક્ષ જ હોય, શાસ્ત્રમાં પ્રત્યેક ડાયરેક્ટલી તો આપણને સમજાવવાની તાકાત નથી. એટલે એક એક વસ્તુનું વર્ણન કરીને સમજાવે, એને નય જ્ઞાન કહેવાય. બરાબર? હવે દરેક શાસ્ત્રની મુખ્યતાથી વર્ણન હોય, જેવી રીતના આમાં પહેલા જ કીધું ને કે આમાં પર્યાયાર્થિક નહીં ની મુખ્યતાથી વાત આવશે. હા, ખ્યાલ હોય તો આપણે પહેલા જ વાત કરી. તો દ્રવ્યાર્થિક નહીં ની મુખ્યતાથી વાત ક્યાં છે? સમયસર આદિ અધ્યાત્મ શાસ્ત્રોમાં છે, આ આગમનું શાસ્ત્ર છે. ખ્યાલ આવ્યું ને? હવે જેવી રીતના તમે ગોમટસાર આદિ લો, એમાં કર્મથી જીવને આમ થઈ જશે તેમ થઈ જશે એવું વર્ણન આવે છે, તે કયો નહીં છે? વ્યવહાર નહીં છે. ખ્યાલ આવે ને? વ્યવહાર કોને કહેવાય? જયારે બે જુદા જુદા દ્રવ્ય ને જેમાં એકબીજામાં કરતા કર્મ પણ નથી તો પણ એકબીજા પર આરોપ આપવામાં આવે તેને વ્યવહાર નહીં કહેવામાં આવે છે. ખ્યાલ આવે છે ને? એવી રીતના સમય સારા શાસ્ત્રની શૈલી કેવી છે? કે શુદ્ધ રહી છે. બરાબર? હવે સમગ્ર જેટલા પણ શાસ્ત્ર છે એ બધા નયની અપેક્ષાથી વર્ણન કરે છે, કેમ કે શાસ્ત્રથી પ્રમાણ જ્ઞાન થતું નથી. શાસ્ત્રના આધારે જીવને પ્રમાણ જ્ઞાન થતું નથી. ખ્યાલ આવ્યો છે? પ્રમાણ જ્ઞાન ક્યારે થાય? જયારે વસ્તુને પૂરેપૂરી જાણી લે ત્યારે થાય. એ પૂરેપૂરી ક્યારે જાણે? કે પોતાના અનુભવથી પોતાના જ્ઞાનથી જ જાણી શકે. ખ્યાલ આવ્યો છે? તો જો અહીંયા બે રીઝન આપ્યા છે કે પ્રમાણ કેમ શ્રેષ્ઠ છે. એક તો એમ કીધું કે ભાઈ નય અધૂરી વસ્તુને જાણે છે, પ્રમાણ પૂરું જાણે. બરાબર? જો પ્રમાણ છે એવી નૈતિક પ્રવૃત્તિની ઉત્પત્તિ હોતી હૈ, જેને પ્રમાણ જ્ઞાન પ્રગટ થયું હવે એ મુખ્ય ગૌણ કરે તો એને નહીં કહેવાય. બરાબર? હવે કેમ આપણે થોડી વારમાં જોઈશું, એ જે નયા ભાષની બધી વાત કરશું ને ત્યારે જોઈએ. અને બીજું દૂસરા, પ્રમાણ સમગ્ર વિષય કો વિષય કરતા હૈ, જયારે નય એક જ વસ્તુને વિષય કરે છે. એટલે નય થી પ્રમાણ શ્રેષ્ઠ છે, એટલે પ્રમાણને આગળ રાખવું. બરાબર? જે શાસ્ત્રમાં તો મુખ્યતાથી વાત કરવામાં આવે, અને આપણે પણ જ્યાં દ્રષ્ટિના વિષયની વાત કરતું તો શુદ્ધ નય જ, જ એ જ મુખ્ય છે. પણ ત્યારે એનો વ્યવહાર પક્ષ છે જ નહીં, એમ નથી, એ છે એના પર અત્યારના ફોકસ નથી. ડી ફોકસ કરેલું છે. ફોકસ એના પર કર્યું શુદ્ધ નહીં ના ત્રિકાળી શુદ્ધ આત્મા પર. ખ્યાલ આવે ને? એ શુદ્ધ જ્ઞાનની પદ્ધતિ છે મુખ્ય ગૌણ કરવાનું. પણ એનાથી આપણે પહોંચવું ક્યાં છે? કે પ્રમાણ સુધી પહોંચવું, પોતાના આત્માના અનુભવ કરી સમ્યક શુદ્ધ જ્ઞાન પ્રગટ થાય તો જીવ આપણે અનુભવ સુધી પહોંચી જવાનું. એક અંશને જાણે તો એને નહીં કહેવાય. હવે જો એના ઉપર વધારે હમણાં આવતો થોડી વાર, હવે જો આગળ વધીએ નેક્સ્ટ ટોપિક લઈએ છીએ, હવે પ્રમાણ અને લય, પ્રમાણ કોને કીધું હતું કે પદાર્થના આખા જ્ઞાન ને પ્રમાણ કહેવાય, લય કોને કહેવાય કે એક ધર્મ ને જાણનાર વસ્તુ ને લય કહેવાય. વસ્તુ કેવી છે કે અનંત ધર્માત્મક અનેકાંતમય વસ્તુ છે. જો સ્લાઇડ પર જોઈએ વસ્તુ કેવી છે વચ્ચે કે અનેકાંતમય, અનેકાંત એટલે શું, અનેક અંત, અનેક ધર્મ જેમાં છે એવી વસ્તુ. ધર્મ એટલે કે ગુણ, પ્રોપર્ટી, અનેક વિશેષતા. કોઈ પણ એક વ્યક્તિને આપણે જોઈએ તો એ વ્યક્તિ આમ સિંગલ લાઈન થી તમે એને એક્સપ્લેન નહીં કરી શકો કે ભાઈ કેવો છે. તો સમજો લાંબો છે, ટૂંકો છે, ઘરડો છે, જુવાન છે, બહુ મંદ કશાય છે, તીવ્ર કશાય છે, બહુ દયાવાળો છે. તો કેટલા બધા ફેક્ટર્સ તમારે પૂરતા ફોરવર્ડ કરવા પડે તો તમે કોઈને સમજાવી શકો. ખ્યાલ આવે? આ બધા ફેક્ટર્સ ને શું કહેવાય છે કે ધર્મ છે. ખ્યાલ આવે? વિશેષતાઓ અથવા ધર્મ. કોઈ પણ પદાર્થ આ તો વ્યક્તિ પદાર્થ નથી, આ તો સમજાવવાનું છે. પણ હવે સપોઝ સોનાની બંગડી લઈએ તો એના માટે પણ તમારે સમજાવવા માટે કેટલા બધા ફેક્ટર્સ ફૂટ ફોરવર્ડ કરવા પડે કે નવી છે, જૂની છે, વજન કેટલું છે, હલકું છે, ભારી છે, શાઇન કેવી છે, કે લશ્કર છે કે આદિ આદિ, ક્યારે શેપ કેવો છે આદિ આદિ. તો પદાર્થમાં આવેલા અનંત ધર્મ એને અનેકાંત કહેવાય છે. અને એનું જ્ઞાન કરવામાં પૂરેપૂરું જ્ઞાન કરવું એને પ્રમાણ. અને એક ખાલી એક ટોપિક નું જ્ઞાન કર્યું, બીજા ટોપિક નું કર્યું, ત્રીજા ટોપિક નું એને નય કહેવામાં આવે છે. બરાબર? ઉપર જો પ્રમાણ વસ્તુ કા સર્વાંગ જાણતા હુઆ જ્ઞાન હૈ, અનેકાંત જ્ઞાન હૈ. ઓર નય કહેતા હૈ વસ્તુ કા એક દેશ જાણતા હુઆ જ્ઞાન એકાંત. હવે જો આપણને તો અનેકાંત અને એકાંત, એકાંત શબ્દ થી આપણને એલર્જી થઈ ગઈ છે. અને અનેકાંત કેવું લાગે છે જૈન ધર્મમાં ખાલી અનેકાંત છે, એવું નથી. હવે જો નેક્સ્ટ સ્લાઇડ પર આપણે જોઈએ જે સમ્યક જ્ઞાન કેવું છે. નેક્સ્ટ સ્લાઇડ અનેકાંત એટલે શું છે કે અનેક અંત. અનેકાંત શું છે? અનેક અંત અથવા અનેક ધર્મ. એકાંત શું છે? એક અંત અથવા એક ધર્મ. હવે જો સમ્યક જ્ઞાન કેવું હોય કે જેમાં સમ્યક અનેકાંત પણ હોય અને સમ્યક એકાંત પણ હોય. હવે સમ્યક એકાંત શું, સમ્યક અનેકાંત શું, અમે થોડું. અને મિથ્યા જ્ઞાન કેવું છે કે જેમાં મિથ્યા અનેકાંત છે અને મિથ્યા એકાંત પણ છે. જો પેલા વન લાઈન પરિભાષા કહી દઉં એટલે આખું પૂરું નહીં થાય. આપણું જો સાંભળો, પદાર્થ જે અનેક ધર્મ વાળો છે એ બધા જ ધર્મને જેવા છે એવા જ જાણવા એને શું કહેવા છે? સમ્યક અનેકાંત કહેવા છે. બરાબર? સમ્યક અનેકાંત અથવા સમ્યક પ્રમાણ. બરાબર? હવે એ પદાર્થમાં જે અનંત ધર્મ છે એને પૂરેપૂરા જાણ્યા પછી એનો કોઈ એક ધર્મ મુખ્ય કર્યો, જેવી રીતે જીવે સમજો પોતાનો આત્મનો અનુભવ કર્યો, એના પછી કહે છે કે જ્ઞાન કેવું છે કે આ જ્ઞાન તો જ્ઞાન તે આત્મા, જ્ઞાન સ્વપર પ્રકાશક છે, ત્રૈલોક્ય પ્રકાશક છે આદિ. તો જ્ઞાનની મુખ્યતા કરી પણ સાથે અનુભવમાં તો પૂરેપૂરો આત્મા કેવો છે, ખ્યાલમાં છે, તો એને કહેવાય સમ્યક એકાંત. પૂરા પદાર્થનું જ્ઞાન હોવા પછી એક અંશને મુખ્ય કરવું. અથવા જો એલિફન્ટનું એક્ઝામ્પલ લઈએ તો પૂરો હાથી કેવો છે સમજો એ ખબર નથી, અને ખાલી એક જ વસ્તુને પકડીને કે આવો જ હાથી હશે તો એને કહેવાય નિત્યા એકાંત. કેમ કે એનું પૂરેપૂરું જ્ઞાન નથી, એ તો એક વસ્તુ જાણીને ઇમેજિનેશન કરે છે કે પૂરું આવું હશે. ખ્યાલ આવે? એને કહેવાય નિત્યા એકાંત. અને નિત્યા અનેકાંત કોને કહેવાશે? કે પદાર્થ જેવો છે પૂરેપૂરો એને એવો ન જાણે અને કોઈ બે વસ્તુને મિક્સ કરી દીધી અથવા તો કોઈ એક વસ્તુમાં હાફ જ એની એન્ટિટી હાફ જ જાણી બીજી હાફ નો માઇની. ખ્યાલ આવે? તો એને નિત્ય અનેકાંત કહેવાય છે. બરાબર? હવે જો ઓબ્વિયસલી જે પહેલા બે હતા તેમાં પદાર્થનું પૂરેપૂરું જ્ઞાન કર્યું અને એના એક અંશનું બાકીના મેં ડી ફોકસ કરીને એક અંશને ફોકસ કર્યું. એ જે પ્રમાણ અને લય અને એ લેવ છે સમય જ્ઞાન. બરોબર, સમય જ્ઞાન કેમ કે જેવું છે એવું જાણે છે એટલે સમય જ્ઞાન. પછીના બે કેવા છે કે જેવું છે એવું નથી જાણતા અને એનાથી વિપરીત જાણે છે અથવા એમને કઈ સંશય છે અથવા એમને ઇન્ટરેસ્ટ જ નથી હશે કઈ સંશય વિપર્ય અનુભવ છે તો એને મિથ્યા જ્ઞાન કહેવાય. તો જો આ ટેબલ પર આપણે લખ્યું છે સમ્યક અનેકાંશ અને સમ્યક એકાંશ એટલે કે પ્રમાણ અને નય એ બેવ કેવા છે કે સમ્યક જ્ઞાન. મિથ્યા અનેકાંશ અને મિથ્યા એકાંશ એ કેવું છે કે આભાસ છે. આભાસ એટલે ઇમેજિનેશન, ઇમેજિનરી જ્ઞાન. જેવું છે એવું નથી, કઈક વિપરીત ઇમેજિનેશન છે એટલે એને આભાસ કહેવાય છે. તો પ્રમાણ નો આભાસ અને નય નો આભાસ એટલે એ કેવું મિથ્યા જ્ઞાન. હવે જો આપણે એક એક ને લઈને સમજવાની ટ્રાય કરશું, ચાર વસ્તુ છે એટલે ટાઈમ લાગશે. જો પહેલું લઈએ આપણે કે સમ્યક અનેકાંશ કોને કહેવાય, સમ્યક અનેકાંશ કોને કહેવાય. જો આ શાસ્ત્રમાં તમે જોતા જશો ને તો બધું લાઈન પર સિક્વન્સમાં જ આવે છે એટલે આપણું કઈ મિસ થયું હોય અને કોઈને પાછું રીડ કરવું હોય તો તમે જજો. પેજ નંબર 20 ઉપર છે સમ્યક અને મિથ્યા અનેકાંશ નું સ્વરૂપ અને એના એક્ઝામ્પલ. જો આપણે સમ્યક અનેકાંશ લઈએ છીએ પહેલા પ્રત્યક્ષ અનુમાન અને આગમ પ્રમાણ છે અવિરુદ્ધ. એક વસ્તુ ને જો અનેક ધર્મ હૈ ઉને નિરૂપણ કરને મેં જો તત્પર હૈ તો સમ્યક અનેકાંશ. કોઈ પદાર્થ છે એ પદાર્થ ને પ્રત્યક્ષ જાણવો. પ્રત્યક્ષ જાણવો એટલે કે તમે એના અલગ અલગ પડદાને જાણી લીધું અને હવે તમે એને વ્યવસ્થિત રીતે જાણો છો. જેવી રીતના સમજો કે કેવળ જ્ઞાન દ્વારા પદાર્થને પૂરેપૂરો જાણી લીધો, કેવળ જ્ઞાન ને જાણો, ચાલો અવધિ જ્ઞાન દ્વારા પદાર્થને પૂરેપૂરો જાણી લીધો તો એને કહેવાય પ્રત્યક્ષ જ્ઞાન. બરાબર, એનું પૂરેપૂરું પદાર્થનું જ્ઞાન થઈ જ ગયું છે. બીજું છે અનુમાન. અનુમાન એટલે અહીંયા ઇમેજિનેશન નહીં, અનુમાન એટલે કે જે વસ્તુ જાણી છે એક વસ્તુ એનો ગુણ જાણ્યો એને આપણે સપોઝ એવી રીતના આપણે એક પિક્ચર બનાવીએ તો કોઈ કહેતું જાય આપણને એની પ્રોપર્ટી નામ હશે અને આપણે એ પિક્ચરમાં એડ કરતા જઈએ કે સમજો કોઈ પદાર્થ હું મારા માઇન્ડમાં ઇમેજિન કરું છું એ કેવો છે તો રેક્ટેન્ગ્યુલર છે. એટલે તમે પહેલા રેક્ટેન્ગલ મૂકશો તમારા જ્ઞાનમાં, તમારા ઇમેજિનેશનમાં. પણ હું કહીશ ના આમ રેક્ટેન્ગલ નથી, આમ રેક્ટેન્ગલ એટલે તમે જ્ઞાનમાં ચેન્જ કરશો. બરાબર, હવે કેવો કલરનો છે કે બ્લેક કલર, પછી કેવો છે કે આગળથી ગ્લાસી છે અને પાછળથી કેવો છે કે પ્લાસ્ટિકનો છે અને મેટલનો છે. એટલે તમે શું કરશો આ ઇન્ફોર્મેશન એડ કરતા જશો તમારા ઇમેજિનેશન અને છેવટે બધું જ આપી દીધું તમને પછી એ તમારું પિક્ચર કમ્પ્લીટ થશે એને કહેવાય અનુમાન. શેની વાત કરી, ફોનની વાત કરી, ખ્યાલ આવે. તો એક એક વસ્તુ એડ કરતા જાઓ તો એવી રીતના પૂરું જે જ્ઞાન બને એને અનુમાન પ્રમાણ જ્ઞાન કહેવાય. બરાબર, અને જો ત્રીજું શું કીધું આગમ પ્રમાણ. આગમ પ્રમાણ એટલે કે શાસ્ત્રમાં જે કહ્યું છે એના આધારે વસ્તુને જાણવી અને સેમ પ્રોસેસ કે આત્મા કેવો છે કે સ્પર્શ ગંધ વર્ણ રહિત છે, અમૌતિક છે, દેખાતો નથી ઇન કોમન ટર્મ. એટલે તમે કેવું હવે ઇમેજિન કર્યું કે હા આમ કઈ હશે દેખાતો નથી પણ કેવો છે કે એનો મનુષ્ય આકાર જેવો આકાર છે. એટલે પહેલા થોડું ક્લાઉડ એવું ઇમેજિનેશન કર્યું કે એ વાઇપ ઓફ થઈ ગયું અને કેવું બન્યો આમ આકાર બન્યો. ખ્યાલ આવે ને, હવે એમાં એક એક ગુણોને નાખતા જાઓ કે જ્ઞાન આદિ ગુણ છે, દર્શન આદિ ગુણ છે, આવું છે, આવું છે, આવું ગમન કરે છે આદિ. તો એ આત્માનું આપણું ઇમેજિનેશન બનતું જાય એને કહેવાય આગમ પ્રમાણે. ખ્યાલ આવે ને, પ્રત્યક્ષ અનુમાન ઓર આગમ તથા આગમ પ્રમાણ સે અવિરુદ્ધ. એક વસ્તુ મેં જો અનેક ધર્મ હૈ ઉને નિરૂપણ કરને મેં જો તત્વ. બરાબર, હવે અહીંયા શું કહી દેજો, જે આપણે એક ઇમેજિનેશન બનાવી અને પદાર્થનું આપણે એક ઇમેજ ઊભું કર્યું. બરાબર, ઈ ઇમેજને રિયલ પદાર્થ સાથે કમ્પેર કરીને જે આપણું કન્ફર્મેશન મળ્યું પ્રત્યક્ષ પ્રમાણ અને આગમ જ્ઞાનથી અવિરુદ્ધ પદાર્થનું જે જ્ઞાન તેને સમ્યક અનેકાંત જ્ઞાન કહેવાય. કેમ કે સમ્યક હોવું પડશે ને. અત્યાર સુધી આપણે શું કર્યું? ખાલી ઇમેજિનેશન કર્યું, બરાબર? સમજો, આત્માનું ઇમેજિનેશન કર્યું. પણ જયારે આત્માનો અનુભવ થયો ત્યારે એ વેલિડેટ થયું કે ના, આ જે મેં ઇમેજિન કર્યું હતું એવું જ અહીંયા છે. ખ્યાલ આવ્યો ને? જે રીતના ફોનનું ઇમેજિનેશન તમે કર્યું અને પછી મેં તમને પદાર્થ બતાવ્યો, તો હવે તમે વેલિડેટ કર્યું કે હા આવો જ છે. ખ્યાલ આવ્યો ને? હાથીને ઇમેજિન કર્યું એની સૂંડ આવી છે, એની આ આવી છે, આ આવી છે, આમ આમ બન્યું. હવે રિયલ હાથીને જોયો, ખ્યાલ આવ્યો? તે વેલિડેશન થયું. હવે એને સમ્યક અનેકાંત જ્ઞાન કહેવાય છે. તો જો પ્રત્યેક વસ્તુ નિજ રૂપ છે હે, પર રૂપ છે નહીં હે. આત્મા સ્વ સ્વરૂપ છે હે, પર રૂપ છે નહીં હે. પર ઉસકે સ્વરૂપ છે હે, આત્મા કે સ્વરૂપ છે નહીં હે. એક પ્રકાર જાણના તો સમ્યક અનેકાંત જ્ઞાન. દરેક વસ્તુ જેવી છે વિશ્વમાં એને એવી જ જાણે. તો વિશ્વમાં કેવી છે કે કોઈ પણ એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કઈ કરતું નથી. એક દ્રવ્યની સત્તા બીજા દ્રવ્યની સત્તાથી જુદી છે. તો એને એમને એમ જાણ્યું એને સમ્યક અનેકાંત જ્ઞાન કહેવાય છે. જો આમાં 7-8 એક્ઝામ્પલ્સ આપ્યા છે શાસ્ત્રમાં, આપણે સ્લાઇડમાં પણ નાખ્યા છે. આ એક પછી એ તમે જોજો. આપણે એને ક્લાસ અહીંયા સ્ટોપ કરીએ છીએ, આપણો ટાઈમ થઈ ગયો. પણ એક્ઝામ્પલ દ્વારા આપણે સમજવાની શું ટ્રાય કરશું કે આ સમ્યક અનેકાંત જ્ઞાન કોને કહેવાય. તો આમાં એક્ઝામ્પલ જો કહેવાય પાછું કે જેવી રીતના આત્મા પોતાનું કાર્ય કરી શકે છે પરનું કાર્ય કરી શકતો નથી, તો અનેકાંત આપણે કહીએ ને કે આમ છે ને આમ નથી. ગુરુદેવજીના પ્રવચનમાં ઘણી વાર સાંભળ્યું હશે ને. તો એને કહેવાય સમ્યક અનેકાંત. જો આના પર નેક્સ્ટ ટાઈમ એલાબરેટ કરશું. અનેકાંત જ્ઞાન વિવિધ પ્રકારના હોઈ શકે છે. ક્યારેક તો છે અને નથી વાળા હોય, ક્યારેક આ પણ છે ને આ પણ છે એવું વાળું પણ અનેકાંત છે. જેવી રીતના જીવમાં જ્ઞાન બી છે ને દર્શન પણ છે ને ચાલી શકે. ખ્યાલ આવે ને? એના પર નેક્સ્ટ ટાઈમ આપણે ઇલાબરેટ કરશું. પણ આ એક્ઝામ્પલ તમે જરૂર વાંચજો, તો અનેકાંત કેવું હોય એ આપણને ખ્યાલમાં આવશે, તો આગળ સમજવાનું ઈઝી પડશે. અત્યારે આપણે અહીંયા સ્ટોપ કરીએ ને. જીવાણી સુધી એ દિનવાણી ભારતી સોની જપો દિન રે જો તેરી શરણા રહે સો પાવે સુખ છે જા વાણી કે જ્ઞાન તે તુજે લોકાલો સો વાણી મસ્તક નમો સદા દે તુમારો. બોલો જીવાણી માસ નો